వర్ణివేషరమణీయ దర్శనం మందహాసరుచిరానన పూజితం సురనరోత్తమెరుముదా ధర్మనందను మాహం విచింతయ. ఓం శ్రీ పూర్ణ పురుషోత్తమ నారాయణాయ నమో నమః. అక్షరధామాధిపతయ రాజాధిరాజాయ నమో నమః. పరాత్పరాయ సర్వాధారాయ సర్వనియామకాయ సర్వప్రకాశకాయ సర్వకర్మ ఫల ప్రదాత్రే సర్వహితకర్త్రే సర్వాంతర్యామిణే సర్వావతారిణే సర్వోపరి శ్రీ స్వామి నారాయణాయ నమో నమః. జ్ఞానానంద ఏక స్వరూప సర్వకారణ కారణ పరమ ధ్యేయమూర్తి శ్రీ హరి కృష్ణ మహారాజాయ నమో నమః. సదానందాయన ఆనంద ఘనమూర్తయ శ్రీ సహజానంద స్వామి నే నమో నమః. కఠిన తప కారిణే ఏకాకి వనవాసినే కంద ఫూల ఫలాసినే మహాతపస్వినే అతి తేజస్వినే బాలమునయే వర్ణి రాజాయ నమో నమః. లోజాశ్రమ వాసినే హర్షదవర్యాయ శ్రీ సర్జుదాసాయ సాధు పూజకాయ సాధు సేవకాయ సాధు సంరక్షకాయ సాధు పోషకాయ సాధు హృదయాయ సాధు ప్రియాయ సాధు జన్మధ్యవాసాయ నమో నమః. బాలరూపాయ మహామనోహరాయ మందముఖహాసాయ అతి కోమలాంగాయ మహామనోహర సుఖద స్వరూపాయ మాతృభక్త్యంకగతాయ శ్రీ ఘనశ్యామాయ నమో నమః. అఖండ హరి రూప నిమగ్నాయ ఉభయ దేశాచార్య ఉపరి మహాసమర్థాయ సర్వ పరమహంస ముఖ్యాయ యోగీ రాజాయ శ్రీ ఆది గురవై సద్గురువర్యాయ గోపాలానంద మునయ నమో నమః. సద్గురు శ్రీ ముక్తానంద స్వామి నే హరి గురు తుల్యాయ సత్సంగ మాత్రే నమో నమః. సర్వపరినిష్టావతే శ్రీ గుణాతీతానంద స్వామి నే నమో నమః. శ్రీ నిత్యానంద మునే పండిత ప్రవరాయ నమో నమః. శ్రీ బ్రహ్మానంద స్వామి నే కవివరాయ నమో నమః. సుగమునయే దాసమూర్తయ నమో నమః. శ్రీ కృపానంద స్వామి నే త్యాగ వైరాగ్య సంపన్నాయ నమో నమః. సిద్ధమూర్తి శ్రీ శతానంద స్వామినే ఏవం స్వరూపానంద స్వామినే నమో నమః. సమాధి నిష్ఠ శ్రీ సచ్చిదానంద స్వామినే తస్యవ సిద్ధానంద మునే మహాసమర్థ సమాధి నిష్ఠ వ్యాపకానంద స్వామి బుద్ధిమతాం వరిష్ట చైతన్యానంద స్వామినే విధివద్వరి యోగానంద స్వామినే వ్యవహార కుశల ఆనందానంద మునే నమో. మహాసమర్థ వయోవృద్ధ తపోనిష్ట వచన సిద్ధ భాయ శ్రీ రామదాస్ స్వామినే నమో నమః. వైరాగ్యమూర్తి నిష్కుళానంద మునే ప్రేమమూర్తి ప్రేమ సఖి ప్రేమానంద స్వామినే వచనమూర్తి శ్రీ భారతమానంద స్వామినే ఇత్యాది సర్వ పరమహంసేభ్యో నమో నమః. మమ గౌరు మోక్షదాతృ సద్గురు శ్రీ రాధారమణ స్వామినే నమో నమః. ప్రకట సాధు హరిభక్తేభ్యో నమో నమః. సర్వధామస్థ సర్వముక్తేభ్యో నమో నమః.
వాళ్ళ భక్తో, આજે ભગવાન સ્વામિનારાયણના ગુરુ રામાનંદ સ્વામીનો પ્રાગટ્ય દિન છે. વિક્રમ સંવત 1795માં સ્વામી શ્રાવણ વદ કૃષ્ણ જન્માષ્ટમીને દિવસે પ્રગટ થયા હતા. 275મી આ જન્મ જયંતિ છે. કોટી કોટી વંદન કરીએ. વિક્રમ સંવત 2070 શ્રાવણ વદ કૃષ્ણ જન્માષ્ટમી તારીખ 17 ઓગસ્ટ 2014 રવિવાર. આજની રવિ સભામાં આપ સૌ કોઈનું સ્વાગત છે. સદગુરુ શ્રી શતાનંદ સ્વામી કૃત શિક્ષાપત્રી ભાષાની કથા આપણે ચલાવીએ છીએ દર રવિવારે, એમાં આપણે આગળ વધશું. આજે આપણે 63મો શ્લોક આવ્યા છે.
ભગવન મંદિરમ સર્વે સાયમ ગંતવ્ય મન્વહમ. 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 સંકીર્તનં કાર્યં નાન સંકીર્તનં કાર્યં. તત્રોચ્ચૈ રાધિકા પતે તત્રોચ્ચૈ રાધિકા પતે. ભગવન મંદિરં સર્વે સાયં ગંતવ્ય મન્વહં. ભગવન મંદિરં સર્વે સાયં ગંતવ્ય મન્વહં. ભગવન મંદિરં સર્વે સાયં ગંતવ્ય મન્વહં. ભગવન મંદિરં સર્વે સાયં ગંતવ્ય મન્વહં.
અમારા જે સર્વે સત્સંગી તેમણે નિત્ય પ્રત્યે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું અને તે મંદિરને વિશે શ્રી રાધિકાજીના પતિ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેના નામનો ઉચ્ચ સ્વરે કરીને કીર્તન કરવું, ભજન કરવું. વાલા ભક્તો, આ શ્લોકમાં બે આજ્ઞા છે. પહેલી, દરેક સત્સંગીઓએ રોજે સંધ્યા કાળે ભગવાનના મંદિરે જવું. એક આજ્ઞા, રોજ મંદિરે જવું એટલું જ નહીં કહ્યું, સમયનો નિર્દેશ કર્યો કે સંધ્યા કાળે જાઓ. આપણે આગળ ચર્ચીશું સંધ્યા સમયે જ મંદિરે જવાની આજ્ઞા શું કામ. બીજી આજ્ઞા એ કરી કે મંદિરમાં જઈ ઊંચે સ્વરે પરમાત્માના નામનું સંકીર્તન કરવું. મંદિર જવું એટલે મંદિરે જઈને દર્શન કરીને ભાગી આવવું, એટલી જ આજ્ઞા નહીં, ત્યાં ભગવાનનું ભજન કરવું. આવી સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણે આપણને આજ્ઞા કરી છે. શ્લોકની થોડીક વ્યાખ્યા કરીએ તો, વિધાય કૃષ્ણ સ્મરણમ આ શિક્ષાપત્રીના 49મા શ્લોકમાં આપણને દિવસનો આરંભ કેવી રીતે કરવો એ બતાવ્યું. સત્સંગીની સવાર કેવી હોય, આરંભમાં ભગવાનની સ્મૃતિનું આપણને સૌ કોઈને સારી રીતે સૂચન કર્યું. જાગતાની સાથે આપણને ભગવાનની સ્મૃતિ થવી જોઈએ. સવારમાં જાગીને અડધો કલાકનો જે સમય છે એમાં આપણે જેવું ભગવાનને બરાબર સંભાળીએ એવું આખો દિવસ પછી એની મેળે મેળે સંભર્યા કરે, એવું રહ્યા કરે. તો 49મા શ્લોકમાં જાગતાની સાથે ભગવાનમાં વૃત્તિ રાખવાની વાત કરી, એમ આપણી હવારનું ઉદ્ઘાટન શિક્ષાપત્રીએ કર્યું. અને આ શ્લોકમાં આપણી સાંજ કેવી હોય સત્સંગીની એ બતાવે છે. દિવસનો અંત પણ નામ સંકીર્તનથી યુક્ત હોવો જોઈએ, કથા વાર્તાથી યુક્ત હોવો જોઈએ. આ રીતે ભગવાન શ્રી હરિની સ્મૃતિની સાથે આપણી રાત પડે એમ ભગવાન શ્રી હરિ ઈચ્છે છે. શિક્ષાપત્રીની બધી આજ્ઞાઓ, પછી ભલે તે વ્યવહારિક લાગતી હોય કે પછી આધ્યાત્મિક લાગતી હોય, પણ એકે એક આજ્ઞાની પાછળ ભગવાનમાં અખંડ વૃત્તિ રખાવવાનું મહારાજનું તાન સ્પષ્ટ દેખાય છે. આપણી પાસે ભગવાન એક જ આશા રાખે છે, તમે મારા સ્વરૂપનું સતત સ્મરણ કરો, ભજન કરો, કીર્તન કરો, મારામાં વૃત્તિ રાખો, મારા મય થઈ જાઓ, એટલે માયામાંથી તમે બહાર આવી જશો, માયામાંથી નીકળી જશો. આના સિવાય બીજો કોઈ ઉપાય નથી માયામાંથી બહાર નીકળવાનો. રાત દિવસ મને સંભારો, મને સંભારો, મને સંભારો. બીજું જેટલું સંભાળશો, જેટલું જોશો, જેટલું સાંભળશો, જેટલું અનુભવશો, એટલા દુઃખી થશો. મને જેટલો જોશો, સાંભળશો, અનુભવશો, એટલા સુખી થશો. આત્માને માટે સુખ હું જ કેવળ છું એમ શ્રી હરિ કહે છે. આત્માનો આનંદ હું જ છું, આત્માનો ધણી હું જ છું, આત્માનો આત્મા હું જ છું. કોઈ જ્યારે પોતાના આત્માને ભૂલે ત્યારે એ ક્યારેય સુખને માર્ગે ન હોઈ શકે. શિક્ષાપત્રીની નાની મોટી તમામ આજ્ઞાઓ પાછળ ભગવાનને એક જ આશા છે, આપણી પાસેથી અપેક્ષા છે કે તમે મારા સ્વરૂપમાં જોડાઓ, મારા આશ્રિતો મારા સ્વરૂપમાં જોડાઓ. હું મહાઆનંદનો ખજાનો છું, હું સત્ય સ્વરૂપ છું, હું સાકાર મૂર્તિ છું, હું કાળ કર્મને માયાથી પર છું, આઈએ મેરે પાસ. મુજ મેં લગ જાઈએ ઓર તુમ્હેં કુછ કરના નહીં હૈ, બાકી કા મેં સંભાળ લુંગા, આ જાય મેરે પાસ. દેખે તો સહી મુજ મેં કિતના બડા આનંદ હૈ. આનંદ કો ચાહતે હો કે નહીં? યદી આનંદ કો ચાહતે હો, આનંદ મેં રુચિ હૈ, તો મેં હી આનંદ હું. મુજ મેં લગ જાઓ મેરે પ્યારે ભક્ત, એસા મેરા ચિંતન કરો, એસા મેરા ચિંતન કરો કે મુજસે અલાવા જો કુછ ભી હૈ ઉન સભી કો આપ ભૂલ જાઓ. કુછ ભી તુમ્હે યાદ ના આયે, ફિર દેખો કિતના આનંદ હૈ. જબ સે સત્સંગ હો જાય તબ સે હમે દો હી કામ કરના હૈ, એક ભગવાન કી આજ્ઞા કા પાલન કરના હૈ, દૂસરા કામ ભગવત સ્મરણ કરના હૈ. બસ યે દો કામ સે હી હમારી સારી જિંદગી સંવર જાયેગી, સુધર જાયેગી. જો કુછ ભી હમ ચાહતે હૈ વો સબ કુછ હો જાયેગા. એસા મત સમજના કે હમે સાંસારિક સુખ નહીં મિલેગા, મિલેગા, મગર ભગવાન કા હૃદગત તાન હમે સાંસારિક સુખ દેને કા નહીં હૈ. ખુદ કા સુખ દેને કા તાન હૈ, વો બાત હમે સમજની ચાહીએ. અભી અભી હમ જો કુછ ભી અનુભવ કર રહે હૈ, માઇક એક દિન વો સબ હમારે અનુભવ મેં સે નિકલ જાયેંગે, રહે નહીં પાયેંગે. અભી એસા મહેસૂસ હો રહા હૈ કે મેં યે શરીર હું, એક દિન યે જ્ઞાન નહીં રહેગા, ક્યોંકે શરીર હી નહીં રહેગા, તો મેં શરીર હું એસા જ્ઞાન કહાં સે રહેગા. અભી અભી હમ મહેસૂસ કર રહે હૈ કે યે મેરા હૈ, યે મેરા હૈ, વો ભી મિટ જાયેગા, ક્યોંકે હમારે સાથ કોઈ ચલને વાલા નહીં હૈ. ફિર હમ કૈસે માનેંગે કે યે મેરા હૈ, સાફ હો જાયેગા, તેરા કોઈ નહીં હૈ. फिर भी हम मोहवश बड़े परेशान हैं, समझते हैं फिर भी नहीं समझते। भगवान हम पर कृपा करके दिव्य अलौकिक कालातीत महाआनंद देने को चाहते हैं, हम ले नहीं पाते। खैर क्या कहे इस बात को, वो देने जा रहे हैं हम ले नहीं सकते। उनको तो बहुत बड़ी प्रीति है हम पर, मगर हम उन पर प्रीति कर नहीं सकते। खेत की बात है, बड़े खेत की बात। देह को सत्य मानकर और संसार को सत्य मानकर हम भटक गए हैं। कब तक भटके रहेंगे मालूम नहीं। हम एक दिन तो ये बात मान लेनी चाहिए, मेरा यहां कोई नहीं है और मुझे कोई कुछ भी चाहिए नहीं, एक भगवान ही चाहिए, मेरा एक भगवान ही है। आज मान ले, कल मान ले, शायद 10 जन्म के बाद भी मान ले, मगर मानना तो पड़ेगा। वो मनने मनाने की बात नहीं है, वो सही बात है। भगवान के सिवा हमारा कोई नहीं। जब से हमने भगवान के सिवा किसी को अपना माना है तब से हम भटक गए। भगवान श्री हरि ने एक ज बात छे कि तमे बधा मारा स्वरूप नु स्मरण करो, भजन करो, कीर्तन करो। सांजे मारे मंदिर आओ, मारा दर्शन करो। मंदिरे संतो होय भक्तो होय एना दर्शन करो, प्रेम थी दंडवत करो, चरण स्पर्श करो, प्रदक्षिणा करो, माला करो, स्मरण कीर्तन भजन धुन कथा वार्ता करो, सभा चेष्टा वगैरह करो, पौढ़िया सुधी नो बधो आनंद लूटो। सवारे केम नहीं, सवारे जाव हो तो जाजो मंदिर, कौन ना पड़े। सवारे जाव न जाव तमारी रुचि ऊपर निर्भर छे। हांजे तो मंदिरे तमारे आववानू छे। अरे सवारनू वातावरण बहु सारू होय, सवारे भजननो सुख वधारे आवे, जेवी सवार आपणे वितावी एवो आखो दिवस वीते, तो पछी सवारनी आज्ञा केम नहीं। सवारनी आज्ञा करी होय तो वधारे हारू एवू देखाय छे। सांजे भगवानने मंदिरे जावू एवी आज्ञा केम करी। धर्मशास्त्रमां एवू कह्युं छे, प्रातःकाले हरिं दृष्ट्वा नैशं पापं विनश्यति, आजन्म कृत मध्याने सायान्ने सप्त जन्मनि। पण सायंकाळे भगवानना दर्शन करवाथी 7 जन्मना पाप नाश पामेश। हवारे दर्शन करो तो एक रातमां जे कंई पाप कर्या होय बळी जाय, बपोरे दर्शन करो तो आ जन्मना आ देह करेला पाप बळी जाय, પણ સંધ્યા કાળે ભગવાનના દર્શન કરો તો હાત દેહથી કરેલા એટલે કે 7 જન્મના પાપ બળી જાય। માટે ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતોને સંધ્યા કાળે ભગવાનને મંદિરે જવાની આજ્ઞા કરી। મેરુ કાંચન દત્તા નામ ગવામ કોટી શતાની ચ સપ્ત કોટી તુરંગાણામ તત્ફલમ હરિદર્શનાત। સવારમાં ભગવાનના દર્શન કરવાથી કેટલું ફળ મળે છે? મેરુ પર્વત જેટલું સોનાનું દાન કરવાથી જેટલું ફળ મળે છે એટલું ફળ મળે છે। સાંજે ભગવાનનું જે કોઈ સાયંકાળે દર્શન કરે તો મેરુ પર્વત જેટલું સોનાનું દાન કરો, 100 કરોડ ગાયનું દાન કરો અને 7 કરોડ ઘોડાનું દાન કરો, અને જે ફળ થાય તે ફળ પુણ્ય માણસને પ્રાપ્ત થાય છે. આવું ફળ ભગતને સહેજે મળે એટલે ભગવાન સ્વામિનારાયણે સાંજે દર્શનની આજ્ઞા કરી. એક બીજી વાત, સાંજનો સમય થોડો આમ આસુરી કાળ કહેવાય છે, કારણ કે રાતનું મોઢું કરું ને, અંજવાળું જાય ને અંધારું થાય, એ કાંઈ સારું તો ન જ કહેવાય. રાતે પડે એટલે રાતે રખડનારા બધા મોજમાં આવી જાય, બખોલમાંથી ને ગુફામાંથી ને જંગલમાંથી ને ઘરમાંથી ને એવા બધા નીકળે, કાંઈ ખતાણા હોય ત્યાંથી નીકળે. એટલે આસુરી કાળ કીધો, સાંજનો સમય આસુરી કાળ છે, એમાં અસુરોનો ઉપદ્રવ હોય. તેથી ભક્તોનું રક્ષણ કરવા માટે ભગવાન સ્વામિનારાયણે સાંજે મંદિર જવાનું કહ્યું. સાંજે જઈને દેવદર્શન કરે, પ્રાર્થના કરે, સ્તુતિ કરે તો ભક્ત એ બધા ઉપદ્રવોથી ઉગરે. બીજી વાત બહુ મજાની છે, આખો દિવસ કરેલા કામોનો માણાને ફેર ચડી ગયો હોય છે. આખો દિવસ કામ કર્યું હોય, વિચાર કર્યો હોય, એટલે મગજ બધું છે ને ધંધામય, માયામય, પૈસામય, ઘરમય થઈ પડ્યું હોય મગજ. હવે એમને માણસ હોઈ જાય ને તો રાતે આખી ધંધામય, પૈસામય, માયામય, વ્યવહારમય જ વિચારો હાલ્યા કરે, રાતે હોખ નહીં. એટલે ભગવાન સ્વામિનારાયણે હાજે મંદિરે જવું, ઊંચે સ્વરે કીર્તન કરવું ને બધા જગતના વિચારો ઠરી જાય અને ભગવાનનું ભજન સ્મરણ મગજમાં ગરી જાય, પછી હોઈ જવું એટલે રાતે આખી ભજન સ્મરણ આવ્યા કરે. કેટલી મજાની હાંજની આજ્ઞા છે. એ આખો દિવસ જે કાંઈ વ્યવહારનો ફેર ચડ્યો હોય તે મંદિરે આવવાથી ઉતરી જાય, માનસિક શાંતિ થાય ભજન સ્મરણ કરવાથી, અને પાપ આખો દિવસના બળી જાય, અને રાત્રિ પણ શુભ ભજનમય સારા વિચારમાં સપનામાં વીતે. અને એટલા માટે જ વિશ્વના અનેક ધર્મોમાં સાયમ પ્રાર્થનાનું મહત્વ છે. મુસલમાનો પણ 5 ટાઈમ નમાઝ પઢે છે, એમાં એમની સાંજની નમાઝનું વિશેષ મહત્વ હોય છે. ગાંધીજીએ પણ આશ્રમમાં સાયમ પ્રાર્થના શરૂ કરાવી હતી. અને અમથુઈ માણાને હાંજે ખાઈ પી નવરાશ હોય, ટાઈમ હાંજે જ મળે. બોલો, આપણે જીટીપીએલ ભક્તિ ચેનલમાં સાગર કથા હાંજે 9 વાગ્યે મૂકીએ છીએ, ગામો ગામ લાખો લોકો સાંભળે છે. કેમ જે ખાઈ પીને પરવારીને માણા નવરો થયો હોય તો એકાદ કલાક ભજન સત્સંગ આ રીતે કરી શકે ખરો? સવારમાં માણસને અમથું જાગવા કાયમ થોડું ઘણું મોડું થઈ ગયું હોય, સાંજે ખૂબ ખાધું હોય તો કદાચ વહેલું જગાય, પણ એવું તો બધાથી થયું ન હોય ને, બધા દી થાય નહીં, એટલે સવારે જરા મોડું થઈ જાય. પછી કેટલી કડાકૂટ હવાના પોરમાં, એમાં મંદિરે જવાનો કાંઈ ટાઈમ મળે નહીં, ભાગા ભાગે જ હોય, એમાં આ ધમાલીએ ઉગને રસ્તા ઉપર ટ્રાફિક, છોકરા તૈયાર કરવા, નિહાળે મૂકવાને, એના ટિફિન તૈયાર કરવાનું, ભાઈને જોબે જવું હોય, ધંધે જવું હોય, એને પછી બધું તૈયાર કરી દેવાનું હોય ને, આ તે અનફલાણું ઢીકળું, માથાકૂટનો પાર નહીં, કુટુંબ જરા મોટું હોય, બાથરૂમ સંડા થોડા ઓછા હોય ને, કેટલી બધી ધમાલ. હે, હાંજે તો એ બધી માથાકૂટ ન હોય, રોટલા ખાઈને ખાટલે પડવા કરતા અને ઓટલા ખૂંદવા કરતા મંદિરે જઈને ભગવાનનું ભજન કરવું એના જેવી કોઈ શ્રેષ્ઠ વાત ખરી મેરે પ્યારે મિત્રો? તો પછી સાંજની આજ્ઞા એટલે સોનું સમજો, સોનું. અને હવારે જેને અનુકૂળતા હોય છે એ તો બધા વગર આજ્ઞા એ હવારે મંદિરે જાય છે, મંગળા કરે છે, દોડી દોડીને મંગળા ચૂકતા નથી, એવા બહુ સંપ્રદાયમાં ભાઈઓ ભાઈઓ છે. હે, મારા બાપા 35 વર્ષ મંગળા ચૂક્યા નહીં, એવી વાતો સાંભળીશ આપણે.
પરંતુ ભારતીય પ્રણાલિકામાં ત્રિકાળ સંધ્યાનું મહત્વ છે, એમાં સંધ્યા આરતીને સંધ્યા આરતી અને સાયં સંધ્યા કહી શકાય, સંધ્યા આરતીને સાયં સંધ્યા એનું મહત્વ વધારે છે. સાંજે દેવ મંદિરમાં જવું અર્થાત સંધ્યા આરતીમાં જવું અને મંદિરમાં જઈ ભાવપૂર્વક પ્રાર્થના કીર્તન વગેરે કરવા જોઈએ. ભગવાન છે ને પછી સંધ્યા આરતીમાં ટાઈમ ઓન ટાઈમ ન પોગો ને થોડાક મોડા પોગો, પણ સાંજની વાત ભગવાનને વધારે પસંદ છે. હા, કેમ જે ઘણા ખેડૂત માણા ધંધારથીઓ ઘરે પૂગે પૂગે જરા વાળું પાણી કરે ત્યાં સંધ્યા તો વહી ગઈ હોય, પણ ઝટપટ મંદિરે પોગે ધોની કથાને કીર્તન હાલતા હોય એમાં બેહી જાય કલાક દોઢ કલાક, ને જે શાંતિ મળે ને જે સુખ મળે એની વાત તો એ અનુભવ કરતા હોય એને જ ખબર હોય, બીજા ન ખબર પડે. રોજ સાંજે મંદિર પૂગી જતા હોય એના સુખના દાડા તો એ જ જાણે, અને ગમે ત્યાં ઓટલેન પેટલેન રોડેન પાનને ગલ્લેન બીજેન ત્રીજેન બેહીને ડુંગળીને ખમણને પાનને માવાને બીડીઓને ફૂંકતા હોય ને ગામની આડીઓળી જીકતા હોય, એ લોકોની આખી દશા જ માઠી હોય. હા હા હા, એની તો વાત કરો, એ બધો કુસંગનો માર્ગ. પણ સત્સંગનો માર્ગ તો સાંજે વાલું પાણી કરી હે પરવારી મંદિરે જવું, દર્શન દેવ દર્શન કથા કીર્તન કરવા. ભાગશાળી હોય રોજ સાંજે ભગવાનના મંદિરે જઈ શકે. એ રાતના 9-10 વાગ્યા સુધી બધા સત્સંગીની સાથે હળાય મળાય, પ્રશ્નોત્તરી થાય, એક વડીલ થોડા જ્ઞાની હોય એ કથા કરે, બીજા બધા ભાવથી સાંભળે, એમાંય સાધુ આવ્યા હોય ત્યારે તો ગોળના ગાડા. આવી આપણા દેશની આ સંસ્કૃતિ, અને ભગવાન સ્વામિનારાયણે આ પ્રથા શરૂ કરી, ગામો ગામ બાયુ ભાયુના મંદિર કરાવ્યા ને કથા વાર્તાને બધું શરૂ કરાવ્યું, પહેલાંથી ક્યાં આવું હતું, સમજાણું? હા, આ તો ભગવાન સ્વામિનારાયણે બહુ કૃપા કરી, માટે મંદિર જવાની ટેવ રાખવી. અમુક અમુક ઘર એવા છે કે એને ઘરે સાંજે કોઈ ઘરે ન હોય, બધા મંદિરે વૈયાગ્યા હોય, છોકરા શીખે હો. હા, કોઈ ખડતલ ડોહો હાલી શકે એવો ન હોય, રાતે ભાળતો ન હોય, એ પડ્યો હોય ઢાળિયામાં દંડી ગો લઈને ઘર હસવા, પણ બાકીના તો બધાએ મંદિરે ભજનમાં તલ્લીન થઈ ગયા હોય. ધન છે એ ઘરને, એ ઘર તો બાપા સ્વર્ગના દેવના ઘર કરતાંય હું તો મહાન માનું. આ નાના નાના ભૂલકાઓ તો સાંજે દોડીને મંદિર પૂગી જાય, એને તો ઝાલરને નગારું વગાડવાની મજા આવે, લડાલડ થઈ પડે ને નગારું વગાડવાની, વારા કાઢવા પડે, શનિવારે તારો ને સોમવારે તારો. આમ તો માણા ઘરે દર્શનને આ તે કરી શકે છે, પ્રાર્થના કરી શકે છે, પણ ભાઈ સામૂહિક પ્રાર્થનાનું પણ બહુ મોટું મહત્વ છે. જુદી જુદી હોવ પોતાની મેરે હોવ ઘરે ભજન ભક્તિની પ્રાર્થના કરે, તેમ છતાં મંદિર જેવા પવિત્ર સ્થળમાં સામૂહિક રીતે ભગવાનની સમક્ષ જે પ્રાર્થના હૃદયથી ઉઠે અને એના સંસ્કાર ઊંડા જે પડે અને એની જે અસર થાય એ વાત જુદી, એમાં કસર માત્ર વહી જાય, માટે એ ચૂકવું નહીં. મંદિરમાં સત્સંગના ભીડામાં હવ ભેગો જે મહળાય ને એ ભખલેને ચોખ્ખો થાય, જેમ પગરમાં દાણા ચોખા નીકળે એમ ખાણી એમ કમજ ચોખ્ખી થાય, ફોતરા ઉડી જાય કચુકાન શેકોને, જેમ ફોતરા ઉડી જાય ને આંબેલિયા ચોખા નીકળે એમ ચોખ્ખો થાય. સમૂહ જેવી તો વાત જ નહીં. હમણાં કાંઈક બીજી ત્રીજી વાત કરવી હોય ને એક બે જણા કાંઈક કલેક્ટરને વાત કરે ને આને વાત કરે એમાં બહુ અસર ન આવે, પણ હમણાં બધા ડહે બહે ત્રણે 4-6 જણા ભેગા થઈને રેલી કાઢીને કલેક્ટર ઓફિસમાં અરજી દે તો કલેક્ટરને ચેમ્બરમાં પરીછો વળી જાય, એક બે જણા જઈને કાગળીઓ પકડાવે એમાં કલેક્ટરને રૂમાડું હલે, પણ 500-1000 માણા ભેગા થઈને કલેક્ટર પાસે જાય તો સાંભળવું પડે. એમ ભગવાન નહીં ભાઈ, સમૂહમાં ભક્તો જ્યારે લલકારે ત્યારે એને સાંભળવું પડે કે ઝાઝા માણાનો પડકારો છે ભાઈ, હવે સાંભળવું પડશે. હા, એમ સામૂહિક
પ્રાર્થનાનું બહુ મોટું મહત્વ છે. આરતી અને સ્તુતિની ભગવાનને કાંઈ જરૂર છે? હોય જ કેજો કે એને સ્તુતિ કરીએ પછી ખાધું પચે, આરતી એની ઉતારીએ પછી એને ઊંઘ આવે, એવું એને કાંઈ જરૂરનું નથી. હો જોજો, પાછો પરોપકાર કરતા હોય એવો પાછો ગૌરવ ન ધારણ કરતા. હા, એમ કોઈ દી સમજતા નહીં, એમને જરૂર છે માટે એ બધું કરવામાં આવે છે. અરે ભાઈ, થાળ જમવાની એમને જરૂર નથી, પરંતુ ભક્તના હૃદયમાં ભાવની દઢતા થાય, ભગવાન સાથેનો સંબંધ દિન પ્રતિદિન વૃદ્ધિ પામતો જાય, ભગવાનમાં હેત વધે, હા ભગવાનનો મહિમા વધે, એને માટે ભક્તોએ આ બધું કરવું જરૂરી છે, નહીં કે ભગવાનને માટે. કેટલાક એમ સમજે છે કે આરતી કરવામાં અમુક માણસ જાય એટલે તે ક્રિયા પતી ગઈ, હા મારા બાપા જઈ આવ્યા એટલે પૂરું. આમ સમજનારા આરતી ધૂન પ્રાર્થના વગેરે સમયે જ્યાં ત્યાં બેસી કે રોકાઈ રહીને પોતાનો સમય વ્યર્થ ગાળે છે. ચોકમાં બીજે ત્રીજા આટા દેતા હોય, કામ કાંઈ કામ ન હોય તોય પાછા પધારે નહીં મંદિરમાં. બીજી વાતો ચિત્તો કે પ્રવૃત્તિમાં જોડાયેલા રહેશે તેમાં નુકસાન એ રીતે વર્તનારને જ છે, નહીં પરમેશ્વરને. આરતી પ્રાર્થના નૈવેદ્ય વગેરે વગેરે ભગવાનને કશોય જોઈતું નથી. એ ન હોય તો ભગવાન કંઈ ભૂખ દુઃખ વગેરેથી અકળાતા નથી, એ વાત સમજી રાખવી. એ બધું આપણે આપણા માટે કરવાનું છે, આપણા કલ્યાણ માટે કરવાનું છે. અરે ભગવાનમાં આપણે હેત કરીએ ન કરીએ, એનું ધ્યાન ધરીએ ન ધરીએ, ભગવાનને કશોય ફેર પડતો નથી. એટલે આપણે ભગવાનમાં હેત કરીએ અને ધ્યાન ધરીએ તો આપણે ભગવાન જેવા દિવ્ય અને સુખી થઈ જઈએ, લાભ આપણે જ. આપણા લાભમાં આપણે નહીં સમજીએ તો હાવ પછી મૂર્ખમાં ખપીશું. હો વાલા ભક્તો, જે ભક્તો ભાવથી આરતી પ્રાર્થના નૈવેદ આદિ કરે છે તેના ઉપર પ્રભુ પ્રસન્ન થાય છે. એમ પ્રસન્ન થાય છે કે ડાયોસ ડાયોસ એના જીવનું રૂડું કરતા એને આવડે છે, ધન છે એને. પણ એમ પ્રસન્ન નથી થતા કે એને મારી આરતી કરી ધન છે મને, એવું નહીં. હા, વળી ભક્તનું જીવન નિયમિત અને પવિત્ર થતું જાય છે આરતી ધૂતી પ્રેષ્ટા કરવાથી. જેને તેવી ક્રિયામાં પ્રેમ નથી તે તો પ્રથા પ્રમાણે અથવા વેઠના વારા પ્રમાણે કરે, તેથી ભગવાન કંઈ પાછા છેતરાતા નથી. તનકી જાણે મનકી જાણે જાણે ચિતકી ચોરી હોન કે આગે ક્યાં છુપાય જીસકે જીવન હાથ મેં દોરી. આપણી ભાવના હોય એ તો ભગવાન જાણે. હો લુખું લુખું કરીએ છીએ, અમથુમથું કરીએ છીએ કે બરાબર પ્રેમથી કરીએ છીએ ને બધી ખબર પડે. જો હમણાં ધૂની કીર્તન હાલતા હતા, જે આંખે વેચીને ધૂન બોલતા હતા ને ભગવાન ભાળતા હતા ને જે વાતો કરતા હતા ને એને હું ભાળતો હતો, ભગવાન તો ભાળે જ ને. મને ખબર હતી આ ખૂણામાં નકરી વાતું ચાલી ઠેઠું હતી, કાંઈ જરાય ભજન ધૂન કર્યું નહીં, તાળીઓ પાડી નહીં. આ એક ગુનો માફ કરવામાં આવે છે, જો હવે ભૂલ કરીને તો ઉઠાડીને બાર. આપણી પડખે બીજા ત્રીજા ગમે તેવા વિચારો અને વાતો વળગ્યા હોય ને તો આપણું ચિત્ત ભગવાનમાં ન લાગે. એક સાથે બધા આંખો વેચીને ભગવાનમાં લાગી ગયા હોય તો આખા હોલનો માહોલ કાંઈક દિવ્ય થઈ જાય. સહેજે સહેજે હવને ભગવાનની મૂર્તિનું સુખ માંડે આવવા. પણ એક બે ડોળિયા પડખે બેઠા હોય ને તો આપણને હક ન આવવા દે. હા હા, એને તો હોલ બહાર જ રાખવા હારા. હે, જેને આવી બધી ક્રિયામાં પ્રેમ નથી તે તો પ્રથા પ્રમાણે બિચારાને કરવું પડે એટલે કરતો હોય, અંદરથી તો પ્રેમ છે નહીં, અથવા વેશના વાળા પ્રમાણે કરે. પરંતુ ભગવાન કાંઈ છેતરાતા નથી, ભગવાન બધું જાણે છે. યથા ભાવ તથા ફલમ, ભગવાન તો અંતર્યામીપણે રહી સૌના હૃદયના ભાવને હંમેશા જુએ છે. માટે દરેક સત્સંગીઓએ ભાવભક્તિ વધારવા તેમજ માયિક દોષો ટાળી શુદ્ધ મુક્ત થવાની ઈચ્છાથી જ એ બધું કરવું જોઈએ. આય બાદ દિમાગ મેં ક્યારેય ભજન ભક્તિ ધ્યાન કીર્તન સ્મરણ જૂના ન થવા જોઈએ, તાજા ને તાજા નવીન નવીન રહેવા જોઈએ. એ આવી ભાવના દ્રઢ કરવા સારું દરેક હરિભક્તે નિત્ય પ્રત્યે સાયંકાળે ભગવાનના મંદિરમાં જય પ્રાર્થના વગેરેમાં નિયમિત ભાગ લેવો જોઈએ, જેથી સત્સંગનો રંગ દિલમાં નવો ને નવો, નવો ને નવો, તાજો મજાનો રહે અને વધતો ને વધતો જાય. જે ગૃહી કે ત્યાગી હરિભગત આવી ભગવાન સંબંધી કલ્યાણકારી ક્રિયાનું મહાત્મ્ય સમજ્યા વગર પોતાના જીવનની અમૂલ્ય ક્ષણોને પ્રમાદ તથા મોહને વશ બની લૌકિક લાલસાઓમાં કે પ્રવૃત્તિઓમાં ખોઈ નાખે છે, એ એમનું દુર્ભાગ્ય જ ગણાય. અનમોલ જિંદગી, અદ્ભુત ઉત્તમ ક્ષણો કે જે ક્ષણમાં પરમાત્માને સ્મરી લેવાય, તરી જવાય, ફાવી જવાય, એને હાવ ફેલ કરી નાખ્યું બગડની. એક વાત યાદ રાખીએ હું અને તમે, કે જ્યારે આપણી જિંદગીનો સારો મજાનો કાળ હોય, કોઈ વિઘ્ન હોય નહીં, વ્યવહાર સારી રીતે ભગવાન ચલાવતા હોય, શરીરનું સ્વાસ્થ્ય સારું હોય, કુટુંબમાં સંપ હોય, શાંતિને સુખના દાડા હોય, ઘરમાં આવકઈ જોઈએ એના કરતાં વધારે આવતી હોય, એવા હારા કાળમાં ભરપેટ ભજન ન કર્યું તો બહુ ખોટ જાહે, બહુ ખોટ જાહે, બહુ ખોટ જાહે. હારા કાળમાં હરવા ફરવામાં, રખડવામાં, ખાવા પીવામાં, હસવામાં, ખીખીડા કરવામાં દાડા કાઢ્યા ને તો મરી ગયા સમજ્યો. પછી જે દાડે શરીરમાં રોગ થયો છે, ઘરમાં ડખો થયો છે, ઘરમાં જોઈતી હોય એટલી આવક નહીં હોય, ચારે કોરતી ઉપાધિથી હૃદય ડોળાઈ ગયું હશે ને પછી માળા લઈને સામને સામને કરવા જાઓ, કાંઈ દિલ ભગવાનમાં નહીં લાગે, ત્યાં બરડો ફાટતો હોય ને ગોઠણ દુખતા હોય ને એમાં ક્યાંથી ભજન ભક્તિ થાય. એ અટાણે હારામ હારો જ્યારે પરમાત્માએ સમય આપ્યો છે ત્યારે મન મૂકીને બરાબર સાવધાન થઈને ભગવાનની ભક્તિ કરી લેવી જોઈએ, કરી લેવી જોઈએ. ધ્યાન ભજન કીર્તન પર ભરપેટ કરવા જોઈએ, ખામી ન રાખવી જોઈએ, અને ભગવાનને થેન્ક યુ થેન્ક યુ કહેતા કહેતા કર્યા કરવું કે મહારાજ કેટલી તમારી કૃપા છે, હા હા કેવો સરસ કાળ આપ્યો છે, અને આવા કાળને હું આમ નામ યાદી થઈ, આળસુ થઈ, બીજી ખટપટને માથાકૂટમાં પડીને અમથી અમથો રખડીને આમ તેમ માકલા મારવા મહાન પાડીશ. હે ખોટો સમય બગાડનારાઓ સાવધાન, વારે વારે આવો સમય નહીં મળે. આવો અવસર પછી ફરી નહીં આવે,
આવો અવસર પછી ફરી નહીં આવે,
આવો અવસર પછી શિક્ષાપત્રી આપણને આવું શીખવાડે છે. જે ગ્રહી કે ત્યાગી હરિભગત આવી ભગવાન સંબંધી કલ્યાણકારી ક્રિયાનું મહાત્મ્ય સમજ્યા વગર પોતાની જિંદગીની અમૂલ્ય ક્ષણોને બરબાદ કરે છે, પ્રમાદમાં ને મોહમાં પડ્યો પડ્યો આવા સુંદર કાળને એમ નામ વિતાવી દે છે, એ બહુ અભાગ્ય છે. લોકની લાલસામાં બીજી ત્રીજી પ્રવૃત્તિમાં રખડવામાં આટા મારવામાં કિકીડામાં હે હું ઓલ્યાને મળ્યા આને મળ્યા ગપ્પા મારીને હાંજ પડી આ હા હા અને કાંઈ હુજ્યું જ નથી હે આ નાના નાના છોકરાઓ 500 કલાક ભણે છે પછી ટ્યુશન કરે છે અરે ભૂખા નીકળી જાય એટલી મહેનત કરે છે તારે આગળ જતા ડૉક્ટરને વકીલને એન્જિનિયરને બીજું ત્રીજું થાય છે જે છોકરા ઉભે રોડે રખડ્યા કરે છે એ તો ટપાલી નથી થતા રામજી ભીમજી એ નહીં દાડીઓ કર્યા કરે મહેનત વિના કાંઈ મળતું નથી આ છોકરાઓ આ નાની ઉંમરમાં જો ભણે નહીં ધ્યાન આપે નહીં ને એમનામ રખડવામાં દાડા કાઢે તો તમારે સમજી લેવાનું ખાળિયા ખોદવા જવાનું કાંઈ મેળ પડે નહીં એમ આપણે અટાણે હાવ શાંતિ છે સુખનો પાર નથી હે આમ તૈણી તેમ તાજા તાજા ભગવાનના થાળ ખાવા મળે હે હે હોવા માટે સરસ મજાના ગાડલા ગોદડા છે નાવા માટે આમ હે નળ ખોલો ને ખાળા લાલા લાલા ગંગાજળ આવે મારા ભાઈ હે આમ આમ કોક ખોલો તો ઊનું જોતો હોય તું આમ ખોલો તો ટાટું આજકાલ તો સંડા સેવા થઈ ગયા છે આમ ખોલો તો હાથનો અડાડો ત્યાં બધું સાફ શું જમાનો આવ્યો છે આમ કરીને આમ કરીને ટક કરો ત્યાં ધીક લઈને ગેસ શરૂ થઈ જાય બોલો હે પહેલાના ડોહા ડોહીઓને પૂછો બિચારા ફૂંક મરી મરીને ઠેકી જાય સુલા નહોતા હળગતા હું આંખમાંથી આહુડા જાય ભાગ્યા એમાંય વરસાદ વરસ્યો હોય બળતણ ભીના થઈ ગયા આગળમાં પાણીના સુવા પડ્યા હોય હું વાત કરો છો નહોતો મેળ આવતો બાપા ઘરમાં કહારા બહારા નીકળે ને મકોડા ને કીડા સડ્યા હોય ગારીના મકાન હોય બાપરે બાપ પોપડા પડે છે એ માયલું કોઈ દુઃખ હજી ભજન નથી કરવું હજી નથી કરવું આટલી આટલી સગવડતા મારા વાલીડાએ આપી તોય આપણે હવે શાંતિથી ભગવાનમાં જોડાવવું નથી એમને તો એને એ આવડે છે બધું આવડે છે કે દીકરા મારાવો આવો આગળ આવો આગળ આવો હું કાંઈ છેતરાવાનું નથી મેં તમને જે કાંઈ આપ્યું હતું તે મારું સુખેથી ભજન થાય એટલા માટે આપ્યું હતું અને તમે કર્યું નહીં એમને આ ભગવાને કુંડળધામ આપ્યું છે જેટલું ભજન કરવું હોય એટલું થાય એવું આપ્યું છે કે નહીં એ સાધુ સંતો હાજુ કહેજો હવે ન કર્યું તો ભગવાન હિસાબ લે આ કાંઈ મારે ને તમારે બાદશાહી કરવા લોકોને દેખાડવા સારું નહીં પરમેશ્વરે આ બધું આપણને આપ્યું મારીને તમારી મોટાઈ વધારવા માટેનું નથી આ કાંઈ આ મારે ને તમારે ભગવાનમાં જોડાઈ જવા માટે છે આમાં જોડાઈ જવાનું નથી જે ભગવાને દીધું છે એમાં નથી જોડાઈ જવાનું જે દેનારો છે એમાં જોડાઈ જવાનું છે માધ્યમ એનું થવું જોઈએ એને આપ્યું એનું માધ્યમ નથી આપનારાનું માધ્યમ છે કે વાહ મારા નાથ વાહ મારા નાથ રાત દી હુતા ને જાગતા હરિનું સ્મરણ થયા કરે અને ભગવાને જે કાંઈ જાજી સંપત્તિ જાજુ માન આપ્યું હોય જાજુ બીજું ત્રીજું આપ્યું હોય એને તો એ ભગત એમ વિચારે કે ભગવાને આ બધી મને સિદ્ધિઓ પ્રેરી છે સિદ્ધિઓ હે કે આમાં મારે ક્યાંય બંધાવવા નથી હો હરિના ભજન માટે આમાંથી જેટલો ઉપયોગ થાય એટલો કરીને બીજું પડ્યું મૂકીને મૂર્તિને જ પકડવાની છે મૂર્તિને જ પકડવાની છે મૂર્તિ સિવાયનું મૂર્તિએ જે કાંઈ આપ્યું છે તે મૂર્તિ પકડવા આપ્યું છે એમ સમજીને મૂર્તિ જ પકડવી પણ બીજું કાંઈ પકડવું પકડ્યું જ મર્યા પરમાત્મા રહ્યા રહ્યા પરીક્ષા જ બહુ કરે કે આ મને ભૂલે છે કે નહીં મને ભૂલે છે કે નહીં લ્યો કાલ મજાના ઢેબરા ખાતે એમાં ભૂલી જવાનું હા કેદાડાના ભાડા નહોતા પહેલાં બહુ ખાધેલા ઢેબરા ભાડા ને ત્યાં તો મારા ભાઈ ભગવાન ભૂલી ગયા લો ઢેબરા ભણાઈ ગયા ઘણા નથી કહેતા એના ઢેબરા ભણાઈ ગયા ઠાકોરજી કોઈ વાતે ન ભૂલીએ ત્યારે ભગવાન રાજી થાય અને જેમ જેમ આ લોકોના સુખ મળે એમને એમ ભગવાન વધારે સાંભળે ને ભગવાનને વધારે વધારે ધન્યવાદ કહેવાય વધારે વધારે એમ થાય પ્રભુ પ્રભુ આ આઈસ્ક્રીમ અહીંયા 10-15 રૂપિયાની ડબ્બી થાય બે ડબ્બી ઉલાળીએ એટલે 1.5 રૂપિયાનો પડે ભક લઈને હે પૈસા કોક દેશે, પણ આપણને એમ તો થવું જોઈએ ને કે પ્રભુ તારી કૃપા તો જો. અને આપણે અહીંયા આટલા જ ભાભાઓ છીએ, ગામો ગામ ભાભા ટ્રેક્ટર ભરાય એટલા ખાડામાં પડ્યા છે માયાના. ન્યાયને કોઈ આઈસ્ક્રીમની ડબ્યું દેવા ગયા, હે તો ચોખાકીની હોખડીના બટક્યાને હે મજાના પોચા ગાંઠિયા ન્યા ક્યાંથી? અને હોય કોક દાડો એને તે સમજ્યા, પણ અહીં તો સાહેબ મારે ઘડીક થાય ને કાંઈક હોય, ઘડીક થાય ને કાંઈક હોય. હવે આપણે તો કેટલા સાવધાન રહીએ ત્યારે ભગવાનમાં રહેવાય. લેવા એક વરમાં હું તમે કેટલી ડબ્બીયું કેટલી વાર આઈસ્ક્રીમ ખાઈ ગયા છું પૂછો. ગોપા દાદા તમને એટલી વાર મળે છે ને આ રાજપીપળામાં વાત કરો છો તે અહીં આવતા રહ્યો, જોવો તમે ઝપાટો ફૂસો ને. આ તો ભગવાનની કૃપા છે, માટે ભગવાનનો પાડ માનીએ અને વધારે ભગવાન સંભાળવા જોઈએ કે ઓછા? વાત આમ છે વાલા ભક્તો, પૂર્વે મંદિરોમાં ભગવાનના દર્શન દીવાથી થતા, તેથી લાઈટું તો હતી નહીં, દીવા કરતા. ગર્ભગૃહમાં લગભગ અંધારું જ રહેતું અને એમાંય દક્ષિણના તો મોટા મોટા મંદિરને ઊંડા ઊંડા ભગવાન હોય. આમ બહુ જોઈ તે એવું લાગે ગોલ્યો આકાર જેવું દેખાય એ ભગવાન, એમાં મુંગટ મુંગટ થોડોક તપકે તો આ એ તપકે એ મુંગટ તો હેઠે ભગવાન હશે એવું સમજી લઈ. એમ બીજું શું કરવું? અરે કેટલા કિલોમીટર ઓલ્યો ડુંગરો સળીને તિરુપતિ દેવના દર્શન કરી તે ત્યાં થોડા દર્શન થયા ન થયા તા કે હેડા બીજાનો વારો આવે. બોલો પાછા રૂપિયા ભર્યા હોય લાઈનમાં ઉભા રહ્યા 300 ને 250 દર્શન કર્યા ન કર્યા, કોઈને તિરુપતિના હરખા દર્શન કરીને મૂર્તિ સંભાળીને અહીં આવીને કોણ છે એવું? આપણે સળિયા ડુંગરો જીવા ને આવું હતું, લાઈટ હોય નહીં, દીવાથી દર્શન થતા સમજ્યા વેંકટેશ્વર. આરતીની હવે હું તમારી આગળ વાત કરવા જઈ રહ્યો છું કે આરતી વસ્તુ શું છે, આરતી આપણે શું કામ ઉતારીએ છીએ, એનું શું માધ્યમ છે, એમાં શું ભાવના રાખવી જોઈએ, આરતી કેમ ઉતારવી જોઈએ, આરતીના દર્શન કેમ કરવા જોઈએ, એ બધા પ્રશ્નના ઉત્તર હમણાં થઈ જાય. તમે સાવધાન થઈ જાઓ કેમ જે આરતી હાંજ હવાર આપણે રોજનો ધંધો, રોજની જે બાબત હોય એમાં તો હવે પાવરતા થઈ જ જવું જોઈએ. કેમ જે આપણે હાંજવાને બપોર રોજ ખાવાનો 3 વારનો ધંધો, એમાં આપણે કોઈ વાતની કસાર ક્યાં રાખીએ છીએ? ગોળ કેમ ખવાય, રોટલી કેમ ખવાય, કઢી કેમ પીવાય, ખીચડીમાં હાથ કેમ ગલાય, બધી વાતની ખબર છે કે નહીં? તો આરતી કેવી રીતે કેવી ભાવનાથી કરવી જોઈએ એનું તો જ્ઞાન મેળવવું જોઈએ કે નહીં? હા, પહેલાં દીવાઓ હતા, દર્શન થતા નહોતા, ગર્ભદ્વારમાં મોટે ભાગે અંધારું રહેતું હતું. ભગવાનના અંગો અંગના દર્શન કરવા હોય તો શું કરવું? એમાંથી કોકને વિચાર આવ્યો કે આખો દી તો ઠીક છે, પણ ક્યારેક ક્યારેક દીવડો પ્રગટાવી અને આમ 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 ભગવાનની નજીક રાખી તો બધાને ભગવાનના અંગે અંગના દર્શન લે. એમાંથી આરતી જન્મી. હા, કે આમાં રાખી તે હાવ મૂંગા મોઢે થોડું રખાય, કેલા કંઈક ગાવ ને, તે બોલા કીર્તન ગાય તો કે આને અનુરૂપ ગાવ. હા, પછી એમ કરીને આરતી શરૂ થઈ. મજા આવી વાત છે ને? જોકે એમાં ઘણા ઊંડા વિચાર પણ હોઈ શકે છે, આપણને તો હજી ખબર નથી આમાં કેવી કેવી ભગવાનના ભગતને ભાવના હોય. દીવા તથા આરતીની જ્યોત એ જ્ઞાન જ્યોત જગાવી અંધારાનો નાશ કરવાની સૂચના આપે છે. ભગવાનને જ્ઞાનના પ્રકાશ દ્વારા જ અંતરમાં પધરાવી શકાય છે એ એમાં ભાવના છે. સંસ્કૃતમાં તેલને સ્નેહ કહેવામાં આવે છે, સ્નેહ. હા, તેલ, સ્નેહ ભરેલ જ્યોતનું સમર્પણ એટલે આરતી. તે સમર્પણ ભાવનું પ્રતીક છે. સ્નેહ ભરેલું હૈયું ભગવાનને અર્પણ કરવું, સમર્પિત થવું એમના મારતી. હે નાથ, જેમ આરતીની વાટ બળે તેમ આપની સેવામાં મારો દેહ બળે આવી જે ભાવના રાખીને હોંપાઈ જવું એનું નામ સાચી આરતી. બોલો, હા, તમારો વધ્યો ઘટ્યો જે કાંઈ દેહ છે એ હવે ભગવાનને અર્થે કુરબાન કરી દીધો એનું નામ સમર્પિત, એમ નામ આરતી. હે કે જેમ આરતીની વાટમાં તેલ ભલે તેમ આપની સેવામાં મારો દેહ ભલે, એમ કરવા માટે આ દેહ સદા આપને સમર્પિત રહે, સ્નેહ શ્રદ્ધા અખૂટ રહે, એવી પણ આરતીની પાછળ ભાવના છે. બોલો. હાલો ત્રીજી વાત, આરતી એટલે આ સમંતાત રતિહી, એટલે કે હે ભગવાન મારો ચારે બાજુથી સમગ્ર પ્રેમ આપના વિશે જ થાવ, તેવા ભાવથી થતી ભગવાનની પ્રાર્થનાને આરતી કહેવાય. અથવા તમારા અંગો અંગમાં મારે પ્રેમ વધતો રહે એવા ભાવથી થતી પ્રાર્થનાને પણ આરતી કહેવાય. આરતીનો અર્થ કેટલાક આર્ત હૃદયે થતી પ્રાર્થના એવો કરે છે. જોકે વ્યાકરણની દ્રષ્ટિએ આર્ત શબ્દમાંથી આરતી શબ્દ નથી થયો, પણ ભાવની દ્રષ્ટિએ આ અર્થ ખોટો ન કહેવાય. માની લઈએ આપણે શબ્દાર્થમાં બહુ પડવું નહીં, ભાવાર્થ પકડી લો. આરતી સૃષ્ટિ પ્રક્રિયાનું દર્શન કરાવે છે. તો તમે કહેશો વળી આરતીમાં સૃષ્ટિ પ્રક્રિયા તમે ક્યાંથી લઈ આવ્યા? ભાઈ ગમે ત્યાંથી લઈ આવવાની વાત હોય, આરતીની અંદર સૃષ્ટિ પ્રક્રિયાનું દર્શન કેવી રીતે? તો કે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ આ પંચભૂતોમાંથી સૃષ્ટિ થઈ છે કે નહીં? તો આરતી એમાંથી જ થઈ, સમજાણું કે નહીં? સૃષ્ટિ અને આરતી બે હગી બેનું. હું તમને કહું ત્યારે તમને ખબર પડશે. જો તેથી જ કેટલાક મંદિરોમાં પાંચ વસ્તુથી આરતી થાય છે. પહેલું પુષ્પ, પૂજામાં તમે બેઠા હોય છે ને, આરતી કરવાની હોય એટલે ભૂદેવ તમને પુષ્પ આપે, કે આરતીમાં તે પુષ્પ મૂકો. એ પુષ્પ જે છે એ પૃથ્વીનું પ્રતીક છે. તો તમે કહેશો પૃથ્વી કેમ પુષ્પ કહેવાય? તો કે ગંધવતી પૃથ્વી. પુષ્પમાં ગંધ હોય કે નહીં? તો ગંધ અંદર આવી એટલે ગંધવતી પૃથ્વી. અમને વિદ્વાનોને ગમે એમ હાંધો મારતા આવડે, આ તમને કીધું, સમજાણું? અમારા હૃદયનું એક જ તાન હોય કે તમને ભગવાન સમજાવવા. હા, અને પછી ખોટી વાત ન કરી, અહીં વ્યાસાસનથી થોડી ખોટી વાત થાય, આપણે કોઈ દી કરી નથી. હા, આપણાથી જેમ વાત કરી હોય એમ વર્તાણું ન હોય, પણ ખોટીઓ વાતો અહીંથી આપણે કરીએ નહીં. અને ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારાથી અમે જે વાત કરીએ છીએ ને એ પ્રમાણે પાછું વર્તાય. આમાં તો બધું આવ્યું હોય, અમે વાંચ્યું હોય, કાંઈ બધું અમે જ કીધું હોય એવું થોડું હોય. સુરતમાં યમદંડની કથા કરી, તે પેલું પુરુષોત્તમ જીનિંગનું મેદાન ખરું ને, એમાં ક્યાંય માણા માય નહીં. તે પોલીસ તંત્ર ને સુરતના ઓલા રેડિયો સ્ટેશનવાળાને એ બધાને એમ થયું કે આ શું અહીંયા હાલે છે. તે વળી એ પાછા ઇન્ટરવ્યૂ લેવા આવ્યા ને એમાં બધા પોલીસો આવ્યા ને એમાં રોજ બે ચાર જણા ભટકાય ને એક્સિડન્ટ થાય ને કેક નાકના છોકરા ખોવાઈ જાય. રાતે 12 વાગ્યે કથા પૂરી થાય એટલે પોલીસ તંત્ર આવ્યું. તે આપણે હરિભગતને મળ્યું કે અહીં છે શું? તો કથા છે. તો કથામાં એટલું બધું માણા કેવી રીતે આવે? શેની કથા છે? તો કે જમદંડની. તો કે એ દંડ કયો? તો કે છેલ્લે મળે. અને બહુ વહમો હોય તો કે આ જમદંડમાં એટલા બધા માણા કેવી રીતે આવે છે? કાંઈક બીજી કથા હારી હોય તો માણા થાય, જમદંડમાં એટલા બધા માણા? તો કે આ યમદંડમાં એટલા માણા થાય છે. તો કે કોણ તમારા કથા કરે છે? તો કે અમારા એક સ્વામી છે, સમજ્યા? તે મને મળ્યા, પેલા લઈને આવ્યા, મને કે આ પૂછે છે. મને ઓલા કે તમે કથા કરો છો? મેં કીધું મને કે કેવી રીતે કરો છો? મેં કીધું અમારો નિષ્કાંત કાયવો છે ને, આમ મોઢ રાખું પેટી ઉપર અને માલિકરથી વાંચું, પાનું ફરી ન જાય એટલે તબલાવાળાની અથોડી માગીને ઉપર મૂકું એટલે પાનું ફરી ન જાય એમ એની મેળે. મને કે તમારા સ્વામીએ એટલું બધું સરસ લખ્યું છે? મેં કે અમથું એટલું બધું માણ આવતું છે એમ? મને કંઈ પુસ્તક આપજો, મેં બે ત્રણ આપું, એમાં હું વાંધો? યમદંડ માલકર ગ્રંથ છે એ વાંચી છે ને માણા આવે છે. એટલે આમાં કાંઈ આપણે કીધું, સ્વામીએ લખ્યું આપણે વાંચ્યું, એમાં માણાને ગમ્યું, એમાં માણા આવ્યા. અને આવ્યા એટલું નહીં, એમાંથી તો કેટલાય સાધુ થઈ ગયા. બોલો. અને યમદંડ સાંભળવા જે કુટુંબ આવતું હતું ને, એ કુટુંબમાંથી કોઈને પણ સાધુ થવાનું હોય ને તો બાકીના કોઈ ના જ ન પાડે, કારણ કે એણે યમદંડની કથા સાંભળી હોય. એ કહેતા હોય તમે આમ જાઓ ને અમે આમ જઈ, ના હું કમ પાડવી? બોલો, આમાં હું હક છે, જાઓ ને સુખિયા થાઓ ને બાપા. મારો કહેવાનો અર્થ એ કે અહીંથી અમે વ્યાસાસનથી જે કાંઈ બોલ્યા હોય એ તો મોટા સંતોનું મહારાજનું જે કાંઈ હોય વાંચ્યું હોય, એમ અમારાથી વર્તાઈ ગયું હોય એવું ન હોય, પણ અહીંથી કંઈ ખોટું કહેતા હોઈએ નહીં. પુષ્પ એટલે પૃથ્વીનું પ્રતીક. પછી જળ, પૃથ્વી જળ, તમને ખબર હોય તો આરતી મોટા મંદિરમાં થાય એમાં શંખમાં જળ પૂરે, બરોબર છે, ઈ જળ. પછી દીવો એટલે તેજનું પ્રતીક, ચામર એટલે વાયુનું પ્રતીક, સફેદ વસ્ત્ર બતાવે આમ એટલે આકાશનું પ્રતીક. આપણી પ્રણાલિકા મુજબ મુખ્ય પાંચ તત્વો વડે આરતી થાય છે. બોલો હવે બીજા એંગલથી, શબ્દ આકાશનો ભાગ ખરો કે નહીં? માટે નગારું ને ઘંટનાર ને ટન 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 ટોકરી રાખવી પડે ને હાથમાં, એક હાથમાં આરતી ને એક હાથમાં ટોકરી. તમે કહો આ ટોકરી વગાડવાની શું જરૂર, આરતી તો બરાબર છે. ટોકરી એટલે ખખડાય ખખડાય કરવી પડે, ભગવાન જાગતા રહે, આરતી ઉતારતા હોય તો હોઈ ન જાય. એ ભાઈ શબ્દ એ આકાશનો ભાગ છે અને પંચભૂતથી પરમેશ્વરની પૂજા કરવાની હોય એમાં એનો શબ્દ છે ને એ પણ પૂજનનું એક એક સાધન છે યાર. હા, આરતી ગાન તે શબ્દો વડે આકાશ તત્વ દ્વારા આરતી થાય છે. પછી ધૂપ, આરતી સમયે અગરબત્તી કરીએ છીએ કે નહીં, તે વાયુ વડે કહેવાય અને એ ગંધ છે એ પૃથ્વી કહેવાય એટલે એના વડે આરતી કહેવાય. પછી દીવાની જ્યોત એ તેજ તત્વની આરતી કહેવાય અને જળ પૂરીથી શંખ એ જળ તત્વની આરતી કહેવાય. પછી આરતી ઉતારીને શંખનું પાણી એમ ફેરવીની અને દંડવટ પછી છેલ્લે કરવાના ભાઈ, એ પૃથ્વી તત્વ સમર્પિતનો ભાવ છે. એટલે કે આપણો દેહ પૃથ્વીનો વધારે પડતો બનેલો છે, એ ભગવાનની આગળ આમ કરી આમ નાખવાનો એટલે એ પૃથ્વી તત્વ સમર્પિત કરીને આરતી ઉતારી કહેવાય. આવી બધી આની પાછળ વિભાવનાઓ છે. આ પંચભૂતથી સૃષ્ટિનું સર્જન થયું છે માટે તે સમગ્ર વસ્તુ પ્રભુને અર્પણ કરવાનો આરતીની પાછળનો ભાવ છે. આ બધું ભગવાનને જ સર્જ્યું છે, અંતે તો એક ભગવાન જ રહે છે, તેથી તેમને જ પામવાનો ધ્યેય દ્રઢ રહે તે પણ આરતી પાછળ સૂચવે છે. હમણાં આપણી આ રવિ સભાની કથા પૂરી થશે એટલે આરતી થશે કે નહીં એમાં આ બધી ભાવનાઓ થાય. જીવ પ્રાણી માત્રને રહેવા ભગવાને પૃથ્વી રચી, જીવવા માટે જળ આપ્યું, જીવન ટકાવવા અગ્નિ આપ્યું, ગરમાવો સૂર્યચંદ્રનું તેજ આપ્યું, શ્વાસોશ્વાસ માટે વાયુની રચના કરી, હલનચલન માટે અવકાશ આપ્યો એટલે કે આકાશ આપ્યો. ભગવાનની આ કૃપાની સ્મૃતિ રૂપે તેમને પ્રસન્ન કરવા આ પંચમહાભૂત તત્વોથી ભગવાનની આરતી થાય છે. આરતી પરમાત્માની પધરામણી કે સ્વાગતનું પણ સન્માન કહેવાય છે. બોલો, ભગવાનની પ્રાપ્તિનો આનંદ ઘોષિત કરવાના હેતુથી તથા આરતીને અનુરૂપ દિવ્ય વાતાવરણ ઊભું કરવા માટે આરતી વખતે ઝાલર નગારોની શંખ વગેરે નાદ કરવામાં આવે છે. અને આરતી કઈ રીતે ઉતારવી એનું હરિલામૃતમાં શિખરની વૃત્તમાં સરસ મજાનું કહ્યું છે. પ્રીતે પાંચે ટાણે છબી નિરખતા આરતી કરે, ત્રી આટા અંઘ્રીને જુગલ ગણી નાભી મન ધરે, પછી આટે એકે વદન હરિ કેરું નિરખતા, બીજા સાતે આટે નખ શિખ નિહાળે હરખતા. તમે કાંઈ સમજ્યા કે ન સમજ્યા? નહીં તો હું સમજાવું. આ પાછું આમ નામ ઉપરથી જાય નહીં બરવાળા બાજુ તો ઠીક, આમ તો દિવાલ આડી છે એટલે ભટકાઈને પડે ખરું. પ્રીતે પાંચે ટાણે છબી નિરખતા આરતી કરે, મોટા મંદિરમાં પાંચ આરતી હોય એટલે પાંચેય ટાણે પ્રેમથી ભગવાનની મૂર્તિ નિરખતા નિરખતા આરતી કરવી. કેવી રીતે કરવી? તો કે ત્રણ આટા ભગવાનના ચરણારવિંદ ફરતા આમ ફેરવવા. અચ્છા, જુગલ ગણી નાભી મન ધરે અને બે આટા ભગવાનની નાભી ફરતા ફેરવવા, પછી એક આંટો ભગવાનના મુખારવિંદ ફરતો આ આરતીનો ફેરવવો મુખડું નિરખતા નિરખતા, અને પછી હાથ આટા આખી મૂર્તિ ફરતા ફેરવવાના, તન્ય બે અને એક મોઢે સ અને હાથ, બસ આટા ફેરવો તેર અને કરો લીલા લેર. હવે આરતી થઈ રહી, આમ આરતી હેઠે મૂકી, ત્યારબાદ ઓલો જળ ભરેલો શંખ હોય ને હાથમાં લેવાનો, એ શંખ ફરતે આમ ફેરવવાનો, થોડુંક પાણી રેડવાનું આમ ફેરવવાનું, પાણી રેડવાનું આમ ફેરવવાનું, એમ ત્રણ વાર કરવાનું. બરાબર, આરતીની જ્યોત ભગવાનના દિવ્ય વિગ્રહ પર ઘૂમી હોવાથી તેમાં ભગવાનની દિવ્ય શક્તિનો પ્રવેશ થાય છે એમ ભાવના છે. આ પ્રવેશેલી દિવ્યતા અકબંધ રહે તે હેતુથી જળ પૂરતિ શંખની પ્રદક્ષિણા કરવામાં આવે છે. પાણીની રિંગમાં દેવાય એટલે દિવ્યતા વહી ન જાય. વાત કરો સત્ય, આ બધું બહુ જાળવવું પડે એવું કઠણ હોય છે. અને કોક સમજે, દરેક પ્રદક્ષિણા બાદ થોડું પાણી પાત્રમાં નાખવાનો રિવાજ છે. અંતે તે પ્રસાદીભૂત જળ ભક્તો ઉપર છાંટવામાં આવે છે. એ પાણીને લેવા હારું ભક્તો તલપાપડ થઈ જાય છે. શંખમાં રહેલું જળ આરોગ્યવર્ધક અને જંતુનાશક બને છે, તેથી તેનો છંટકાવ થાય છે. અંતે આરતીનો નેત્રસ્પર્શ આસકા લેવા પાછળ ભગવાનના અંગો અંગ પર ફરી પાવન થયેલી જ્યોતના તેજ અને દિવ્યતા આપણા અંતરમાં પ્રગટે. ઘણા માણસ આનો નિષેધ કરે છે કે પાણી કોઈથી છટાય જ નહીં અને છાંટનારા કઈ સાંભળતા નથી. ઘણા કહેવાનું આ નામને તેમ હવે જેમ હોય તેમ. ભગવાનમાં ભાવના વધે એટલો જ મોટા પુરુષનો આશય છે, અને બાકીના બધા અમે કરીએ હારું ને તમે કરીએ નઠારું એમ કરીને બાંધવાનો આશય છે. પણ મોટા પુરુષનો આશય હોવ જીવને ભગવાનમાં જોડવાનો. આસકા લેવા પાછળ, એટલે આસકા લેવા એટલે આસકા મારવાની વાત નથી, અહીંયા આમ આમ લઈને આજકાલ લીધી કહેવાય. એની પાછળનો શું ભાવ છે? તો કે અંગો અંગ ઉપર ફરીને પાવન થયેલી જ્યોત, એ જ્યોતનું જે તેજ અને દિવ્યતા છે તે આપણા અંતરમાં પ્રગટે. આ મારતી લઈને એટલે આપણા અંતરમાં દિવ્યતા પ્રગટે એવો એનો ભાવ છે. પણ આપણે તો હું પરંપરા આમ શીખી ગયેલા. આપણે નાના હતા, મંદિર જતા, આપણી બાન આપણા બાપ આમ કરતા હતા, એટલે આપણે અરે આમ શીખી ગયા. તે દડાનું આમ કરીએ છીએ, હું ભગવાન જાણે હું કરવા આમ કરીએ છીએ. હવે ની વાહે વાહે શીખીએ આપણે એમ કરવાનું. પણ આજ સમજાણું કે ભગવાનના અંગો અંગો ઉપર ફરેલી આરતીમાં પરમાત્માની દિવ્યતા આવી ગઈ છે. એ દિવ્યતા આમ કરીને આમ આપણે લઈ લેવાની, એટલે આપણામાં પણ પરમાત્માની દિવ્યતાનો પ્રવેશ થાય છે. આપણે પાવન બની જઈએ છીએ. સમજાણું ને આરતી લેવાની વાત? હવે આરતી હમણાં ઉતરે ને આમ ઊંચી થાય એટલે બધા આમ 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 દિવ્યતા ક્યાંય લઈ જાઓ, ઝાઝો આમ આમ કરે અને આમ ઝાઝી આવી જાય. આળ હોડો હોય ને જરીક આમ કરે તો જરીક આવે, આમાં તો ઝપટ બોલાવે એનું કામ થાય. રહી ગયો તો રહી ગયો. હા ભાઈ, આ બધી વાત અલૌકિક છે, એમાં મને પૂરી સમજણ નથી પડતી. પણ આપણે તો શ્રદ્ધા રાખવાની, ખોટું હું શ્રદ્ધા રાખે અને ક્યારેય નુકસાન નથી. તેમજ દર્શન કરાવવાના ઉપકાર સાથે પ્રસાદીભૂત જ્યોતને નેત્ર તથા મસ્તક ઉપર ચડાવવાની દાસત્વ ભાવ વધે. જોઈ સાંભળ્યું, આવી રીતે આરતીને આપણે આમ નેત્રે અડાડીએ મસ્તકે ચડાવી, એનાથી દાસત્વ ભાવ વધે છે. નિર્માની પણ આવે છે. બોલો, આમ કરીએ એટલે આમ નમવું તો પડે, આમ આમ લીધું એટલે નિર્માની તો થવું જ પડે. અને બહુ અહંકારી હોય ને આમ આમ ન કરે, આમ બેઠો હોય, હા એ આમ ન કરે. આમ કરવામાં એને એમ થાય કે પણ હું એમ કરતો હોઈશ, આમ આમ કરે કદાચ. એ ભાઈડો આમ ન કરે, આમ કરવામાં નમવું પડે ને, એ એને ફાવે નહીં. સમજ્યા? આવું છે બધું. હવે હાલો, સંધ્યા સમયે મંદિર જવાનો મહિમા શું? આ આરતીની મેં લાંબી પોળી વિવિધ રીતે વાત કરી દીધી તમને. હવે સંધ્યા સમયે મંદિર જવાનો મહિમા એમ છે કે જે માણસ સંધ્યા સમયે મંદિર નથી જતા એને ક્યારેક આવું મોટું નુકસાન થઈ જાય. કેમ છે? ભગવાનની આજ્ઞા જે પાળે નહીં ને એના ઉપર કોઈ રાજી થાય નહીં. આજ્ઞા પાળે એના ઉપર બધા રાજી થાય, એ વાત હું તમે જાણો છો કે નહીં? એક સમયે ગઢાળીમાં આનંદાનંદ સ્વામી પધારેલા, બ્રહ્મચારી આનંદાનંદો, અને હાનનો સંધ્યા આરતીનો બરોબર સમય. પછી ત્યાંનો ગિરધર કરીને એક વણી ગરીબ ભગત હતો, એને સ્વામીએ પૂછ્યું, ગિરધર તો હા સ્વામી, કેમ તું કોઈ દિવસ સંધ્યા આરતી વખતે દેખાતો નથી? હા, ત્યારે કે સ્વામી આરતી વખતે તો નિત્ય અમારે ભેંસ પાવા જવી પડે છે. હતા વણિક પણ ભેંસ રાખતા હારી. હા જે અમારે ભેંસ પાવા જવી પડે આરતી વખતે. ત્યારે સ્વામી કે મોઈ તારી ભેંસ, એટલે આરતી વખતે ધામ માત્રના મુક્ત ભગવાનને દર્શને આવે અને તું મૂર્ખા ભેંસ પાવા જાશ? હે? સ્વામીએ મંદિરમાં વાત કરી, ત્યાં તો ઘરે એની ભેંસ ગુજરી ગઈ. ઉદ્ધાર થઈ ગયો એનો ભખ લઈને. થોડીક વાર થઈ તા છોકરો ઘરેથી એકદમ દોડતો દોડતો આવ્યો કે પપ્પા પપ્પા, આપણી ભેંસ મરી ગઈ. હું છું? ઊઈ ગઈ, ગુજરી ગઈ. હા ગુજરી ગઈ. ત્યારે ગિરધરભાઈ બોલ્યા કે હમણાં સ્વામી અહીંયા ભેંસને મૂઈ એમ કીધું તું એટલે ગઈ, પછી ઘરે ગયા અને ભેંસ મરી ગઈ હતી અને જોઈ, પછી તો હું હવે ભાણામાંથી દૂધ ઉયું ગયું. પણ તેણે ભેંસની હામું જોઈ હાથમાં પાણી લીધું અને એમ કીધું કે હે માં ભેંસ દેવી, આજ તારી આ કાયાની હાજરીમાં હું નિયમ લઉં છું કે હવે કાયમ સંધ્યા આરતીમાં જાશ, એમ કરીને પૂછડે પાણી મૂક્યું. બોલો, તે દાડાના ગિરધરભાઈ કાયમ સંધ્યા આરતી વખતે મંદિરે જતા ગઢાળીમાં, વાત કરો છો તે. આપણે પણ આવું ગમે અને પૂછડે પાણી મૂકવું કે હવે સંધ્યા આરતી વખતે બંદા મંદિર હશે, બીજે ત્રીજે ક્યાંય ગોચ્યોમાં. હા, સંધ્યાનો સમય છે કે આપણું સરનામું મંદિર, બીજે ક્યાંય ગોતવાના નહીં. આવું થયું ભાઈ. હવે વાલા ભક્તો, બીજી આજ્ઞા ઉપર આપણે આવ્યા કે મંદિરમાં જઈ ઊંચે સ્વરે ભગવાનનું નામ સંકીર્તન કરવું. બરાબર, રાધાવર શ્રી કૃષ્ણ કો મંગલકારી નામ ઊંચે સ્વર સે ગાવનો સુને જ્યું સગરો ગામ, સુને જ્યું સગરો ગામ, આખું ગામ ઊંચું લેવાનું, એવી જોરદાર ધૂન કરવાની. બ્રહ્માનંદ સ્વામીએ કીધું સુને જ્યું સગરો ગામ. શતાનંદ સ્વામી એવું કીધું કે નામ સંકીર્તનમ નામનામ ગુણ કીર્તનાભિધાનાનામ સમ્યક એકાગ્ર ચેતસા ઉચ્ચારણમ. કીર્તનમ યાને ઉચ્ચારણમ, ઉચ્ચ સ્વરેણ કાર્યમ, એટલે કે નામ અને સંકીર્તન એ બેનો વિભાગ પાડે છે. નામનામ એટલે ગુણ કર્માભિધાનાનામ, ભગવાનના ગુણ તમે ગાઓ, ભગવાનના કર્મ ગાઓ, સમ્યક એકાગ્ર ચિત્તથી એનું ઉચ્ચારણ કરો એટલે એનામ કીર્તન. તો આ રીતે રોજ મંદિરે જઈને તમારે નામ સંકીર્તન કરવાનું. ત્યારે કોઈ સવાલ કર્યો સ્વામીને, કેટલી ઘડી, એનું કઈ માપ ખરું? સ્વામી કે હા, શિક્ષાપત્રીમાં મહારાજે નથી લખ્યું, પણ અમે ભગવાન સ્વામિનારાયણના સંતો એટલે સ્વામિનારાયણની રાણીઓ. હા, બાપા કહેવાનું ભૂલી ગયો તો બા કહી દે, એટલું કહી દીધું. એકમ મુહૂર્તમ જ્ઞેયમ, એક મુહૂર્ત. મુહૂર્ત નથી ખબર, મુહૂર્ત એટલે કે બે ઘડી. બે ઘડી નથી ખબર, આખો જમાનો ફરી ગયો હવે. આ ઘડી ને મુહૂર્ત ને આમાં તો કોઈને કઈ ખબર જ પડતી નથી. એક ઘડી એટલે 24 મિનિટ, બે ઘડી એટલે 48 મિનિટ, 48 મિનિટ એટલે એક મુહૂર્ત. હવે કઈ ચોખ્ખું કરવાનું રહ્યું? હવે કરવાનું રહ્યું? કલૌ ભગવન નામ કીર્તનસ્યેવ પરમ મુક્તિ સાધનત્વેન વિધાનાદિતિ ભાવઃ ઉક્તમ હિ શ્રીમદ ભાગવતે. કળિયુગમાં ભગવાનનું નામ સંકીર્તન કરવાથી જ પરમ મુક્તિ થાય છે. પરમ મુક્તિનું સાધન કળિયુગમાં ફક્ત ભગવાનનું નામોચ્ચારણ કરવું એ જ છે. માટે મુહૂર્ત તો મુહૂર્ત, પણ ભગવાનનું નામ લેવું એવા આપણા ભાગ્યથી. બોલમાં 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 રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં. હું નાનો એવો હતો, નિહાળે જતો, અમારે ગોવિંદ સાહેબ હતા, એ આ કીર્તન ગવારતા, સમજ્યા? તો મને રોજ આ ગોવિંદ સાહેબ ઉપર દાજ ચડે. મેં કીધું આને એક દી પાણો મારવો છે. અને પછી હંતાઈ જવું, કેમ જે મળો ભગવાનને નામ લેવાની ના પડે, રોજ ના પડે મળો. બોલમાં બોલમાં, સમજ્યા? રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં, એટલે કદાચ એની બાને એમ કહે છે કે રાધા કૃષ્ણ વિના બીજું બોલ. એટલે કીધું આ ગોટાળો કરે. પછી મને ખબર પડી બોલમાં એટલે બોલીશ નહીં, રાધા કૃષ્ણ વિના બીજું બોલવું નહીં એમ. અને પછી હું મૂંઝાણો હતો કે હાલો રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ આટલું જ બોલવું? કોઈ પૂછે નિહાળે ગયો તો રાધા કૃષ્ણ ક્યારે આવ્યો? રાધા કૃષ્ણ. એટલે રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ કેમ કરે? રાધા કૃષ્ણ કેમ? તો કે મીરાબાઈ કીધું છે રાધા કૃષ્ણ વિના બીજું બોલીશ નહીં. ક્યારે આવ્યા? રાધા કૃષ્ણ. છોકરા કે હવે આપણા અંગની કથા આવી, હવે મૂળમાં આવી ગયા બધા. આનો અર્થ એ છે કે થાય એટલું અખંડ ભગવાનનું ભજન કરો, બીજું બોલ્યા જેવું છે જ નહીં. જરૂર પડે એટલું જ બોલો, બાકી અખંડ ભગવાનનું સ્મરણ કરો. કળિયુગમાં ભગવાનનું સ્મરણ સુખદાયક છે. કલેર દોષ નિધે રાજન અસ્તિ એકો મહાન ગુણ. હે પરીક્ષિત, કળિયુગમાં એક બહુ મોટો ગુણ છે. આમ તો કળિયુગ દોષનો ખજાનો છે, હા બહુ એમાં દોષો ભર્યા જ મોટો ભંડાર છે, પણ એક ગુણ કળિયુગમાં બહુ મોટો છે. કયો? કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત બંધ પરમ વ્રજેત. કૃષ્ણના ગુણ ચરિત્ર અને નામ સંકીર્તનથી જ કળિયુગમાં મુક્ત ગતિને પામી જવાય છે. હે કા જીવ પરમ ગતિને પામી જાય છે. સતયુગમાં ભગવાનનું ધ્યાન કરનારાને જે ફળ મળતું હતું, ત્રેતા યુગમાં યજ્ઞો કરીને થાકી જાય ત્યારે એને જે ફળ મળતું હતું, અને દ્વાપર યુગમાં ભગવાનની પૂજા સેવા કરીને થાકી જાય ત્યારે જે ફળ મળતું હતું, તે ફળ કળિયુગમાં ભગવાનનું નામ સંકીર્તન કરવાથી સહેજે મળી જાય. બોલો, આ કળિયુગનો મોટા મોટો લાભો. હા, માટે આપણે બધાએ નામ સંકીર્તન ઉપર જોર મારવું. એ સાંભળો, નામ સંકીર્તનનો વિશેષ મહિમા ચૈતન્ય મહાપ્રભુએ પ્રવર્તાવ્યો છે. કોણે? ચૈતન્ય મહાપ્રભુએ આ વાત બહુ કરી છે કે એક મુહૂર્ત પણ આળસ રહિત થઈ નારાયણ આ પ્રમાણે ઉચ્ચારણ કરે તો તે પણ સિદ્ધિને પામે છે. તો તેનું સદા ઉચ્ચારણ કરનારને સિદ્ધિ મળે એમાં શું કહેવું? એમાં શું કહેવું? ચૈતન્ય મહાપ્રભુ તો અખંડ ભજન 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 કરતા, એવા ભજનમાં તલ્લીન લેતા. એમ કહેવાય છે કે જંગલમાંથી જાતા હોય ભગવાનનું કીર્તન કરતા કરતા, તો ઝાડવાને કોઈ કાન રાખે ને તો ઝાડવામાંથી અવાજ આવતો. જંગલના ઝાડવાને વનસ્પતિને પ્રાણીઓ પણ એની સાથે ધૂનમાં નિમગ્ન થઈ જતા. બોલો, એટલા બધા પ્રભુ પ્રેમમાં એ રાતે રડતા હતા. હવારે એના ઓશિકાને નીચવો ને તો પાણી નીકળે. એમાં જે આપણે શીખવું જોઈએ, એકલા બેસીને હજાર પ્રયત્ન કરીએ તો પણ ક્યારેક મન ચંચલ હોવાથી આપણને નો બરાબર ભજનમાં સુખ આવે, ક્ષણે ક્ષણે માળું ભટકવા નીકળી પડે છે. પણ સમૂહમાં બધાની સાથે જ્યારે ધૂન ગાતા હોય, કીર્તન ગાતા હોય, આવી કથા સાંભળતા હોય ને ત્યારે જેવું મન સંકલ્પ રહિત થાય છે, એવું તો ભાઈ ધ્યાનમાં ન થાય. એવું કાર્યણીના બારમાં છે. બધાના ચિત્ત સમૂહમાં એકરૂપ થઈને ભગવાનના ભજનમાં લાગી જાય છે. સમૂહ ભજન કીર્તન કે પ્રાર્થનાનો આવો ભારે અલૌકિક પ્રભાવ છે. માટે ઊંચા સ્વરે ભજન કરવું. હજી વિશેષ વાત સાંભળી લો, ઊંચા સ્વરે ભજન કરવાના ફાયદાઓ. સમગ્ર દિવસ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાયેલા મનને ભગવાનમાં સહેલાઈથી જોડી શકાતું નથી. તેથી મોટેથી થતું સંકીર્તન જગતના સંકલ્પોને દાબી નાખવામાં બહુ ઉપયોગી થાય છે, બહુ જ ઉપયોગી થાય. સાંજે જોરદાર તબલા વગાડીને ધૂન ભજન કરીએ તો આખા દિવસનું ભટકેલું મન છે ને સાનું માનું ઠરીને ભગવાનમાં જોડી દેવામાં કામ લાગે છે. અને વજનાવત લોયાના છઠ્ઠામાં મહારાજ એવું કીધું કે જ્યારે એવા ભૂંડાઘાટ થવા માંડે ત્યારે ધ્યાનને પીડ્યું મૂકીને જીભે કરીને ઊંચ સ્વરે, શું કીધું? ઉચ્ચ સ્વરે નિર્લજ થઈને તાળી વજાડીનો સ્વામિનારાયણ 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 ભજન કરવું. કોકને એમ થાય કે આને આ કંઈક થઈ ગયું, ભલે થઈ ગયું. અને પાછું એમ કહેવું કે હે દીનબંધો હે દયા સિંધો, એવી રીતે ભગવાનની પ્રાર્થના કરવી. તથા ભગવાનના સંત જે મુક્તાનંદ સ્વામી જેવા મોટા હોય ને મોટા, એના નામ લઈને તેની પ્રાર્થના કરવી. પ્રગટ, જુઓ પ્રગટ, તેથી મુક્તાનંદ સ્વામી પ્રગટ હતા. એના નામ લઈને પ્રાર્થના કરવી તો ઘાટ માત્ર ટળી જાય ને અંતર ઠરી જાય, નિરાશ થાય. પણ એ વિના બીજો એવો ઘાટ ટાળવાનો ઉપાય નથી, એવો નથી. આ તો બહુ હારો ને હેલો ને હંધાથી થાય, એવો બીજો એવો હેલો ને હારો ઘાટ ટાળવાનો ઉપાય નથી મહારાજ કે. વળી મધ્યના 62માં મહારાજ બોલ્યા, આ સંસારને વિશે એવો પુરુષ હોય જે આઠો પહોર તો સંસારની વિટમણામાં રહ્યો હોય. આઠો પહોર એટલે 24 કલાક. અને ગમે તેવું કેવું ગમે તેવું યોગ્ય અયોગ્ય કર્મ પણ થઈ જતું હોય, ગમે એવું કર્મ થઈ જતું હોય, અને તે એક ઘડી કે બે ઘડી ભગવાનનું ભજન કરતો હોય ત્યારે તે ભજને કરીને તેણે દિવસ બધામાં પાપ કર્યું હોય તે બળે કે ન મળે? બોલો, આખો દિવસ એને જે થઈ ગયું તે ભલે થઈ ગયું, પણ સાંજે ભગવાનના મંદિરે જઈને ઘડી બે ઘડી આમ એવો ભજનમાં જોડાઈ જાય તો આખા દિવસના બધા પાપ બળી જાય કે ન બળી જાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, સારો દિવસ પ્રવૃત્તિ માર્ગમાં રહીને ગમે તેવી ક્રિયા કરી હોય ને ભગવાનનું ભજન કરવા બેસે તે સમયે એ ભજનના કરનારાના ઇન્દ્રિયો અંતકરણ અને જીવ એ સર્વે એકાગ્ર થઈને જો ભજનમાં જોડાય, જો તો છે જ વચ્ચે, એકાગ્ર થઈને જો જોડાય તે એવી રીતે એક ઘડી કે અર્ધ ઘડી પણ જો ભગવાનના ભજનમાં જોડાય તો સમગ્ર પાપ બળીને ભસ્મ થઈ જાય છે. માટે સાંજે મંદિરે જઈને ધૂન કીર્તનની બહબાટી બોલાવીને એકાગ્ર થઈ જવું, પછી વાતો ચીતું કરતા કરતા ને બીજું ત્રીજું આમ તેમ એમાં પાપ ન બળે. એકાગ્ર ચિત્તે જો ધૂન ભજન કરીએ અડધો પોણો કલાક તો ભગવાનનું વચન છે પાપ એકેય ઊભું ન રહે. માટે આ વાત યાદ રાખવી, સમજાણું? આપણે બધે સવારે સાગર કથા કરીએ છીએ અને સાગર કથામાં સ્તુતિ આરતી કરીને અહીંયા હવા છો એ કીર્તન શરૂ થાય, 7 વાગ્યા સુધી પોણો કલાક તમે બધા જે આમ એકાગ્ર થઈને ભજન કરો છો, હવે મને કહો પાપ એ કેવું ભૂરે? એ મજા જ કંઈક જુદી છે. વાલા ભક્તો, હવે થોડું વિશેષ કહી દઉં ને પછી પૂરું કરું. સ્ત્રીઓએ અને પુરુષોએ જુદા બેસી નામોચ્ચારણ કરવું એમ નારદ પંચરાત્રમાં કહ્યું છે. આપણા સંપ્રદાયમાં તો એ વાત જ પાકી છે, પણ નારદ પંચરાત્રમાં એવું કહ્યું છે, સ્ત્રીય સ્ત્રીણામ સભા મધ્ય પુમાંસશ્ચ તથા નૃણામ ઉપવિશ્યાન વહમ કુર્યુહ કૃષ્ણ કીર્તિમ ન ચાન્યથા. સ્ત્રીઓએ સ્ત્રીઓની સભામાં અને પુરુષોએ પુરુષોની સભામાં જુદા બેસી દરરોજ ભગવાનના નામ કીર્તનનું સ્મરણ કરવું, પણ વિપરીતપણે એટલે કે મર્યાદાનું ઉલ્લંઘન કરીને ભેગા બેસીને ન કરવા નામ સંકીર્તન. બીજી એક વાત વાલા ભક્તો, વિદેશમાં રહેતા હોય કે મોટા શહેરમાં રહેતા હોય, નોકરી ધંધાથી છૂટા થઈ શકે એવી કોઈ શક્યતા ન હોય, એવા થોડીક દયા દ્રષ્ટિ રાખીને અપવાદ જેવું સાંભળી લઈ, ક્યાંય મેળ પડે એવું ન હોય, ભેગા થઈ શકે એવું ન હોય, તો દિવસમાં ગમે ત્યારે એકવાર મંદિરે જાઉં. આ બીજા પક્ષ તરીકે ત્યાં બેસી 10-15 મિનિટ અડધો કલાક ધ્યાન ભજન સ્તુતિ પ્રાર્થના કરવી, તેનાથી જીવમાં બહુ મોટો ફાયદો થાય છે. મંદિરે પછી સાંજે ન જ જવાય તો સવારે જઈ આવવું, બપોરે જઈ આવવું, ગમે ત્યારે જઈ આવવું. એટલે સાંજે જવું એ સારું છે, પણ કદાચ માની લો કે ન જવાનું પછી આપણે હાવ માંડી ન વાળવું. મહારાષ્ટ્રમાં એક નામદેવ નામે પ્રસિદ્ધ બારવટીયો હતો, એની માતા ભગવાનના ભગત, બહુ ભગત. તેણે નામદેવને રોજ મંદિરે જઈ પ્રભુ દર્શન કરી 10 મિનિટ ઈશ્વરનું ધ્યાન કરવાની બાધા લેવડાવી હતી, પાકો નિયમ એની બાઈ આપેલો. આથી કોઈ ગામડે ધાડ પાડવા જતા પહેલાં પણ નામદેવ દર્શન અને ધ્યાનની પ્રતિજ્ઞા પૂરી કરી જ લેતા મંદિરે જઈને, પછી ધાડ પાડવા જાય. એ કે મારી બાઈ એની માપ્યું છે એટલે આટલું કરવાનું, પછી ગમે એને માદી નાખવાના. આ બારવટિયાને ન જાણે કેટલાય લોકોના માથા ઉડાડવામાં કોઈ શરમ આવેલી નહીં, કાંઈક ને માની નાખેલા. કોણ જાણે કેટલું એણે ધન લૂંટ્યું છે, પણ એક દિવસની વાત એવી છે, એ પોતે મંદિરમાં આવેલા. મંદિરમાં 56 ભોગનો મહોત્સવ ચાલતો હતો. પોતે નિત્ય ક્રમ મુજબ સવારના પરમાં મંદિરે જઈ ઈશ્વરના ધ્યાનમાં બેઠેલા નામદેવજી, પણ આજે ધ્યાન થયું જ નહીં. કેમ જે એક ડખો પડખે શરૂ રહ્યો, કેમ જે મંદિરમાં એક બેન આવેલા, હારે એનો નાનો છોકરો લઈને આવેલા, 56 ભોગના થાળને જોઈને નાનો છોકરો બિચારો મીઠાઈ માગવા માંડ્યો, મમ્મી મને પેડો. ભાળી ગયો ને અને કકળાટ કર્યો, બાળક તો બાળક છે, અને માથી થોડું કાંઈ અણકોટમાં હાથ નાખીને પેંડો અપાય. માએ કહ્યું કે બેટા પ્રભુને ધરાવાયેલું છે, આપણે એમાં લેવાય નહીં, પછી પ્રસાદ મળે ત્યારે મીઠાઈ ખવાય, એ પહેલાં ખવાય નહીં. પણ બાળકે જ કાંઈ માન્યું જ નહીં અને જોર જોરથી રડવાનું શરૂ કર્યું, અને ઓલો નામદેવ બારવટી ઓકળાણો. એ બાઈને સામું જોઈને કે હો ભાઈ, આ તારા છોકરાને ઉપાડ્યા છે, ક્યારનું અહીં આવીને રડાવે છો, જા 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 બહાર નીકળી જા છોકરું લઈને. મારા ધ્યાનમાં ખલેલ પડે છે. બહાર કોઈ કંદોઈની દુકાનેથી મીઠાઈ ખરીદીને એને ખવડાવી દે, જા 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 એટલે રડતું બંધ થઈ જશે. અને ત્યારે પેલી બાઈએ કીધું, પહેલા બાળકને મીઠાઈ લાવી આપવા એક પણ પૈસો મારી પાસે નથી, તમારે તો વાત જ કરવી છે ને, દુકાનેથી મીઠાઈ લઈને ખવડાવી દો. એમ કહેતા એ બાઈની આંખમાંથી દડદડ આંખીએથી આંસુડા આવી ગયા. પછી રડતી રડતી કે, જ્યારથી ઓલા નામદેવ બારવટભાઈએ આ છોકરાના બાપને મારી નાખ્યા છે ત્યારથી અમારી આવી દશા થઈ છે. આને આને આંસકો આવ્યો. અરે 2 રૂપિયાની મીઠાઈ લાવી ખાવાના હોણલા ખારા ઝેર થઈ ગયા છે ભાઈ. બાઈનું છેલ્લું વાક્ય સાંભળતા જ નામદેવના હૃદયમાં બહુ મોટો હિચકારો લાગ્યો. પોતાના પાપમય કૃત્યો નજર સામે તરવરવા લાગ્યા. ભગવાનની હામું જોઈ રહ્યો ને, હાય હાય મેં કેટલા પાપ કર્યા પ્રભુ, મેં કેટલા પાપ કર્યા, આવા તો કંઈક ઘર ઉજળ કર્યા. કેટલી યુવતીઓને વિધવા કરી, કેટલી માતાઓને પુત્રવિહોણી કરી, અનેકોને માનનારને આ ધરતી ઉપર જીવવાનો કોઈ અધિકાર નથી. ઓ નામદેવ મનોમન વિચારે ચડી ગયો ભાઈ. પોતાની પાસે પડેલી પોતાની જ તરવાર લઈને પેલી બેનને હાથમાં આપીને કહ્યું કે બાય તને ખબર નથી, પણ તારા પતિનો હત્યારો હું પોતે નામદેવ છું, લે ઉઠાવ તરવાર. હા પાપીને જીવવાનો કોઈ અધિકાર નથી, આઈ નાઈ મને તું ભગવાનની મોરે જ મારી નાખ, કાપી નાખ મારી ગરદન કે છે. ભાઈ તો હામું હામું જોઈ રહી કે મારા પતિને મારનારો આવડો આ જ નામદેવ બારવટીયો. પણ બાઈ બહુ ડાઈ હતી, બાઈ રડી પડી. ગંભીર વદને બાઈએ કહ્યું, ના 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 ના, એ મારાથી નહીં બને, હું કેવી રીતે તમારું માથું કાપી શકું. બીજી વાત, એક બાળક પોતાનો બાપ ગુમાવીને કેવી અનાથતાને અનુભવે છે, એ તો હું આ મારા બચ્ચાના મોને રાત દિવસ જોઉં છું કે બાપ વિનાનો બાળક કેવો દુખી હોય. અને હવે નામદેવ તારા બાળકને મારે બાપ હીણો નથી બનાવવો કે છે. આહા, દ્રૌપદીની જેવી દયા હો. દ્રૌપદીએ કીધું ને કે અસ્વસ્થામાં જવા દો, હું મારા પુત્ર વિના જેમ વિલાપ કરું છું એમ એની માં કૃપી પણ એના વિના બિચારી રડશે. મારા છોકરા એને મારી નાખવાથી કઈ જીવતા થવા નથી. મારે કે છે હવે તને મારવો નથી, પરંતુ હે બારવટિયા આજથી હવે તું એક નિયમ લઈ લે કે આજથી કોઈની હત્યા નહીં કરું. પેલે પગ પકડી લીધા કે બેન આજથી તું મારી ગુરુ, આજથી હું આ ભગવાનની સાક્ષીમાં તારી આગળ પ્રતિજ્ઞા કરું છું કે આજથી હું લૂંટફાટનો ધંધો બંધ કરીશ, કોઈને મારીશ નહીં. બોલો આ નામદેવ બારવટીઓ. પેલી બેનની દયા જોઈ ધુસકે ધુસકે રડી પડ્યો. એના જીવનનું પરિવર્તન થઈ ગયું. બારવટીઓ મટીને મહાસંત બન્યો અને સંત નામદેવ નામે જગતમાં ઓળખાવા લાગ્યો. માતાના વચને નિત્ય મંદિરે આવી ધ્યાન કરવાનું થોડુંક નિયમ રાખ્યું તો ભગવાને એને પાપના રસ્તેથી પાછો વાળ્યો કે ન વાળ્યો? બોલો વાળ્યો કે ન વાળ્યો? એણે એની માતાના વચને મંદિર જવાનો નિયમ રાખ્યો. તો આપણે આપણા ઈષ્ટ દેવના વચને રોજે મંદિર જઈને ભજન કરવાનો નિયમ રાખવો તો ભગવાન ક્યારેક આપણને પાપથી માયાથી મુકાવી મહા મોટો આનંદ આપી દે, બેડો પાર કરી દે. પ્રભુ પામવાનો રસ્તો ભગવાન ખોલી દેશે, સાચી સમજણ આપી દેશે. બીજી છેલ્લી ને નાની વાત, આપણા સમાજમાં બહેનોને રાતે કે બીજે ત્રીજે બહાર નીકળવું ઘણું મુશ્કેલી ભરેલું હોય છે. બહેનોએ સાંજે મંદિર જવામાં બહુ મુશ્કેલી અનુભવાય છે. સંધ્યા સમયે એવો મંદિર કદાચ ન જઈ શકે તો ઘર મંદિરમાં ઘનશ્યામ મહારાજની આરતી સ્તુતિ વગેરે કરવું બહેનોએ. ભગવાનને લાડ લડાવવા, થાળ ધરાવવો, શક્ય હોય તો ઘર સભા કરવી. ઘર સભાનું બહુ મોટું મહત્વ છે. ઘર મંદિરનું કાંઈ માધ્યમ નાનું નથી. માટે બાળકોમાં તથા કુટુંબમાં ઉત્તમ સંસ્કાર આવે ને આજ્ઞા પડે તો શ્રીહરિ રાજી થાય. એથી આપણને ભગવાન પોતાની મૂર્તિનો અખંડ આનંદરૂપ મોક્ષ આપે. આ રીતે આપણે 63મો શ્લોક સમજ્યા. ભગવન મંદિરમ સર્વેહી
सायं गन्तव्यमन् वहं भगवन् मन्दिरं सर्वे सायं गन्तव्यमन् वहं नाम संकीर्तनं कार्यं नाम संकीर्तनं कार्यं तत्रोश्चैराधिकापतेः तत्रोश्चैराधिकापते
सहजानंद स्वामी महाराज।